તારીખ 15/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 458 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 255.
દર્શન એટલે સાચું શ્રદ્ધા આત્મામાં જે અનંત ગુણધર્મ છે એમાં શ્રદ્ધા નામનો પણ એક ગુણ છે. જેમ આત્મામાં જાણવાની શક્તિ છે તેમજ આત્મામાં શ્રદ્ધા કરવાની શક્તિ છે. જેમ આત્મા કઈ ને કઈ જાણી રહ્યો છે તેમ આત્મા કોઈ ને કોઈ પદાર્થ ને વિશે પોતાની શ્રદ્ધા શ્રદ્ધાથી શ્રદ્ધી જ રહ્યો છે.
બરોબર.
જેમ આ વિશ્વમાં કોઈ જીવ જ્ઞાન વગરનો ન હોય, જ્ઞાન વગરનો ન હોય એટલે જાણવાના ભાવ વગરનો ન હોય, એમ આ વિશ્વમાં કોઈ જીવ શ્રદ્ધા વગરનો ન હોય. પછી એ શ્રદ્ધાનો વિષય અલગ અલગ છે, એ બીજો વિષય છે.
બરાબર.
એની વિશેષતા છે. પણ સામાન્યપણે કોમન ફેક્ટર જુઓ તો શ્રદ્ધું એ સામાન્ય છે, જાણવું તે સામાન્ય છે. અહીંયા સમ્યક દર્શનનો અર્થ થાય છે સાચું શ્રદ્ધાન. સાચું શ્રદ્ધાન એટલે પોતાના સ્વરૂપ વિશેનું સાચું શ્રદ્ધાન. મૂળમાં હું કેવો છું, હું મનુષ્ય છું, હું વાણીઓ છું, હું સ્ત્રી છું, હું પ્રાણી છું, ગરીબ છું, પંગળ છું, રાજા છું, પંડિત છું, મૂર્ખ છું, શું છું, આટલા બધા ઘણા અનેક ભેદો છે. ખરેખર મૂળમાં જીવનું સ્વરૂપ છે, સામાન્ય સ્વરૂપ જે સર્વ અવસ્થાને વિશે એક સરખું રહે, ફેરફાર વગરનું રહે, એવું જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપનું પોતાનું શ્રદ્ધાન, પોતાને વિશે પોતાનું શ્રદ્ધાન, એને સાચું શ્રદ્ધાન અથવા સમ્યક દર્શન કહેવામાં આવે છે. એની બહુ સાદી ભાષામાં ગુરુદેવ અહીંયા વ્યાખ્યા કરે છે કે જીવનું જીવનું તત્વ છે પોતાનું આત્મતત્વ. તત્વ એટલે અહીંયા પોતાનું આત્મતત્વ. પોતાનું આત્મતત્વ જીવનું છે અને જીવડું છે તેવી તેની પ્રતીતિ થવી, વિશ્વાસ થવો, ખાતરી થવી, શ્રદ્ધા થવી, બધો એકાર્થ છે, તે સમ્યક દર્શન છે. આમાં ફલાણા દેવને માનવા એવી કોઈ વાત નથી શ્રદ્ધામાં, કે તમે મહાવીર દેવને માનો તો તમે જૈન અને બીજા કોઈ દેવને માનો તો તમે જૈન નહીં પણ બીજા મતવાળા, બીજા ધર્મવાળા, એવું અહીંયા શ્રદ્ધાનું પ્રકરણ નથી ચાલતું. જ્યાં શ્રદ્ધાનું પ્રકરણ ચાલે છે ત્યાં આત્મશ્રદ્ધાની વાત છે, કે પોતાનું જ સ્વરૂપ જેવું છે એવું પોતાનું જ મૂળ અસલ સ્વરૂપ છું. જે અવસ્થામાં વિકૃતિ છે, અનેક પ્રકારના રાગદ્વેષ મૂળના વિકાર છે, એ આત્માનું મૂળ સ્વરૂપ નથી થયું. એ તો રોગિષ્ટ અવસ્થા છે આત્માની. અને શરીરમાં જેમ રોગિષ્ટ અવસ્થાનું શરીર ધર્મ પોતે પ્રતિકાર કરે છે, રેઝિસ્ટન્સ પાવર જેને કહે છે, એમ આત્મામાં જે દોષ થાય છે એ દોષનો આત્મા પોતે પ્રતિકાર કરે છે, કોન્શિયસ બાઇટ કરે છે એમ કહેવાય છે. કેમ કે એ સ્વભાવે નિર્દોષ તત્વ છે, દોષ વિનાનું તત્વ છે, તેથી એ હંમેશા અવસ્થામાં થતા દોષનો પ્રતિકાર કરે છે, વિરોધ કરે છે પોતે ને પોતે. દોષ જણાય તો દોષનો વિરોધ કરે, અને એનો ત્યાં કન્સેપ્ટ જુદો છે. તીવ્ર કષાય એટલે પાપના પરિણામને દોષ માને છે, અને મંદ કષાય એટલે પુણ્યના પરિણામને દોષ માનતો એટલે સ્વીકારતો નથી. તેથી પુણ્યના પરિણામ થાય, મંદ કષાયના પરિણામ થાય ત્યારે એનો પ્રતિકાર નથી કરતો. એનો પ્રતિકાર ક્યારેક ક્યારેક જીવ કરતો હોય છે, બહુ ધ્યાનથી ખ્યાલ કરવો. એમાં શું છે, એને જ્યાં સુધી તીવ્ર કષાય ન દેખાય અને મંદ કષાય પ્રવર્તે ત્યાં સુધી પ્રતિકાર કરે છે. પણ એ વેપાર વગેરેના પરિણામ એવા છે કે એમાં કષાય તીવ્ર થાય ત્યારે અનિચિત કર્યા વગર જીવ રહી ન શકે. તીવ્ર લોભના પરિણામ છે. વેપારના જે કોઈ વ્યવસાય છે તો પૈસા મેળવવાનો સાધન છે, પણ એમાં તીવ્ર પરિણામ થાય ત્યારે એને ખોટી રીતે પણ પૈસા લેવાનો પરિણામ ભાવ થયા વગર રહે નહીં. આ કુદરતી પરિસ્થિતિ છે. પણ એમાંય છે, બધા જ પરિણામનો જીવ નિષેધ કરે છે, પણ ક્યારેક ક્યારેક જીવને અંદરથી નિષેધ આવે છે કે આ બધું કરવા જેવું નથી. બધા એક જ પરિણામે એને કાંઈ નિષેધ ન આવે, પણ એને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે આ જેટલું ખોટું થાય છે, જેટલું આ કષાય ભાવ થાય છે, જેટલો મોહ થાય છે, જેટલો તીવ્ર રાગ થાય છે, એ કરવા જેવો નથી એવો એને પ્રતિકાર ભાવ આવે છે. પછી દરેક જીવની યોગ્યતા સરખી નથી, કોઈને વિશેષ પ્રમાણમાં આવે, કોઈને ઓછો આવે, કોઈને વધુ આવે, એ બધો પ્રકાર થાય છે. પણ એ થવાનું કારણ શું એટલો ગુંબાય કે જેમ જીવમાં સુખ સ્વભાવ હોવાથી જ્ઞાન શ્રદ્ધાન એવો જ એક સુખ સ્વભાવ છે, સુખ શક્તિ છે, સુખ ગુણ છે, તેથી એને સર્વત્ર સુખ જ જીવે છે. તેમ એ નિર્દોષ સ્વભાવે હોવાથી એને નિર્દોષતા પણ જીવે છે, એને દોષ જીવતો નથી, દોષમાં એને સુખ પણ નથી, દોષમાં એને દુઃખનો અનુભવ છે. એવું જેવું એટલે આવા જ્ઞાન શ્રદ્ધાન સુખ વગેરે અનેક ગુણોથી ભરપૂર છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, નિર્દોષ છે, અને એક એક ગુણનું અનંત સામર્થ્ય છે. જેવડું અર્થ એ છે, જેવું એટલે કેવું ગુણવાન છે અને જેવડું એટલે કેટલા સામર્થ્યવાળું છે, એનું પોતાનું સ્વતત્વ આત્મતત્વ તેની તેવી જ પ્રતીતિ થવી, જરાય ઓછી વધતી નહીં. આ ભગવાનની સ્થાપના એટલા માટે છે, મંદિરમાં શા માટે મંદિર બનાવીને પ્રતિમાજી મૂકવામાં આવે છે, રૂઢિવાદનું એ કારણ નથી. એની પાછળ કોઈ ઓર્થોડોક્સી છે એમ વિચારવા યોગ્ય નથી. જૂનવાની માન્યતાને ઓર્થોડોક્સી છે, પણ જે ધ્યાનસ્થ અવસ્થામાં તીર્થંકર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવે છે ત્યારે એ પરિપૂર્ણ શુદ્ધ નિર્દોષ દશાએ જરા પણ વિકૃતનો વિકારનો અનંતમો અંશ, હજારમો લાખમો નહીં પણ કોઈ અંશે જેમાં વિકાર નથી, એવી શુદ્ધ જ્ઞાન દર્શનની કેવળ જ્ઞાન સહિત ને પરમાનંદ પરિપૂર્ણ સુખના સુખ સહિત જે બિરાજમાન છે, એવું મારું આદર્શ છે. વંદે તદગુણ લગ્ધયે, સમન ભદ્રાચાર્યનો શ્લોક છે કે હે પરમેશ્વર, હું આપને એટલા માટે નમસ્કાર કરું છું કે આપના ગુણ જેવા આપે વિકસિત કરીને જે અવસ્થાએ, ગુણ તો વિકાસ કરવાનો વિષય છે, ગુણ તો ભર્યા છે અંદરમાં, પણ આપે અંદરમાં આત્મામાં રહેલા ગુણનો જે વિકાસ કર્યો એવી જાતનો એક જાતિના આપણે હોવાથી, એ પણ જીવ છે, આ પણ જીવ છે, એવી જાતનો હું હોવાથી અને એવા જ ગુણોનો મારે વિકાસ કરવો હોવાથી હું આપના પ્રત્યે બહુમાન કરું છું, આપનું બહુમાન કરું છું, આપના ગુણોનું બહુમાન કરું છું, એને ભક્તિ કહેવામાં આવે છે. એટલો એની અંદર આશય છે, બીજો કોઈ આશય સ્થાપનાનો નથી. તેથી તીર્થંકરની પ્રતિમાને કોઈ પણ રાગ દ્વેષ મોહ ભય થાય એવા પ્રતિમાની સાથે કોઈ પણ બીજા એટેચમેન્ટ લગાવવામાં આવતા નથી. જેમ કે પ્રતિમાઓને કપડાનો હોય સુંદર વાઘાજીને, પ્રતિમાને અલંકારનો હોય દરદાલીના, જે બીજા લોકો કરે છે. પ્રતિમાને ભગવાનને કોઈ અસ્ત્ર શસ્ત્ર હાથમાં ન હોય, ભય નથી ને કોઈને મારવાની હિંસાની વૃત્તિ પણ નથી, દોષ નથી. પ્રતિમાની બાજુમાં સ્ત્રી સંઘનો હોય, એમને કોઈ સ્ત્રી ઉપર મોહ છે, પોતાની પત્ની છે, ફલાણું છે, એટલા બધા રાજા મહારાજાઓ તીર્થંકરો અને ચક્રવર્તીઓ હતા, એને તો કાંઈ પ્રશ્ન નથી. છતાં જ્યારે પોતે વિકરાળ નિર્દોષ થાય છે ત્યારે એને કોઈ પણ પ્રકારનો વિકાર નથી. એનું એમની બાહ્ય દેખાવ ને બાહ્ય દેદાર પણ એવો પરમ શાંત છે, ધ્યાનસ્થ અવસ્થા એવી, અને એવી દશાની પ્રાપ્તિ કરવા યોગ્ય છે, અને એવી દશાની પ્રાપ્તિ કરવાની ભાવના છે. એક આદર્શ રૂપે એની સ્થાપના કરવામાં આવે છે. એ એમ બતાવે છે કે એવું જ આ આત્મતત્વ છે, અને એવું જ આ આત્મતત્વ નિર્દોષ છે એની શ્રદ્ધા કરવી, એનો વિશ્વાસ કરવો, એવી પોતાની હૈયાતીને સ્વીકારવી, મૂળમાં એવી ગુણયુક્ત હૈયાતીને સ્વીકારવી, ત્યારે સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. હવે શું કહે છે કે મહા અસ્તિત્વ રૂપ મોજુદ ચીજ છે, આવું મહાન અસ્તિત્વ છે, એનું સ્વતંત્ર એક્ઝિસ્ટન્સ છે, કે એ હૈયાતીને કોઈની અપેક્ષા, કોઈની મદદ, કોઈનો ટેકો, કોઈની જરૂર નથી. જેમ વિશ્વની અંદર સૂર્યચંદ્ર અધર ચાલે છે, એ સૂર્યચંદ્રને ગતિ કરવા માટે નીચે કાંઈ પૈડા જોતા નથી કે પૃથ્વીનો આધાર જોતો નથી, આકાશની અંદર અધર ગમન કરે છે કે નહીં. એમ આ આત્મા પોતાનું શાશ્વત અસ્તિત્વ, સદાય રહેવાપણું, સદાય ટકવાપણું, સદાય હોવાપણું, એ કોઈના પણ અવલંબનને આધાર વિના રાખીને રહ્યો છે. એવું નથી કે અન્ન પ્રાણીથી જીવ જીવે છે. અન્ન પાણી છે એ હોય તો પણ આયુષ પૂરું થાય ત્યારે શરીરને આત્મા જુદા થાય છે, એમાં કોઈ મરતું નથી. શરીર પરમાણુનો જથ્થો છે, એ વિખરાઈને રૂપાંતર થઈ જાય છે રાખ વગેરેમાં, અગ્નિમાં, હવામાં, પરમાણુમાં, અને ચૈતન્ય જીવ છે એ આ ક્ષેત્રથી એના પૂર્વ કર્મ અનુસાર, બાંધેલા કર્મ અનુસાર અન્ય જગ્યાએ નવી અવસ્થા ધારણ કરે છે. જેમ કોઈ કપડા બદલે એમ આ જીવ શરીરને બદલે છે, એવા અનંત શરીર અત્યાર સુધીમાં એને બદલ્યા છે. આ કઈ પહેલું વહેલું શરીર નથી, પણ એવા અનંત શરીર એને બદલ્યા છે, અને જીર્ણ વસ્ત્ર થતા એને ત્યાગ કરીને નવું વસ્ત્ર પહેરનારને કોઈ હરખશોકની લાગણી નથી. એક નોર્મલ પરિસ્થિતિ છે કે એવું તો ફાટી પછી ક્યાં સુધી ચાલે, એ બધું બદલવા યોગ્ય છે. માટે એને બદલવું, શરીર ભિન્ન છે મારાથી, જુદી ચીજ છે, અને જીર્ણ થાય ત્યારે એ બદલાય, એમાં કાંઈ હરખશોક કરવા યોગ્ય નથી. એવું જેને સમજાય છે એને એ સ્થિતિ નજીક આવે છે ત્યારે પણ એને આકુલતાના અને દુઃખના પરિણામ થતા નથી. આ એક સમજણનો અને જ્ઞાનનો જ વિષય છે. દુઃખ એ અજ્ઞાને કરીને ઉત્પન્ન થયેલો ભાવ છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાન પાસે જ્ઞાને કરીને સુખ થાય, દુઃખ કદી ન થાય એવો સિદ્ધાંત છે. જ્ઞાને કરીને દુઃખ ન થાય, અજ્ઞાને કરીને દુઃખ થાય છે. આ સિદ્ધાંત છે. કહે છે કે પોતાનું જે હૈયાતિ છે જેમાં અનંત અનંત ગુણો ભર્યા છે, એવી પોતાની હૈયાતિ મહાન છે. ઘણા ગુણો, અનંત ગુણો, અનંત સુખથી ભરપૂર હૈયાતિ છે. મોટી વાત તો એ છે કે આ જીવને, કોઈ પણ જીવને દુઃખ ન જોઈએ અને સુખ જોઈએ, એમાં એનું પોતાનું અનંત સુખ પોતામાં ભર્યું છે એમ. એ સુખના, આત્મિક સુખના, આત્મિક શાંતિને અનુભવનારાઓ પ્રસિદ્ધ કરે છે. કેવી રીતે પ્રસિદ્ધ કરે છે કે અનુભવીને પ્રસિદ્ધ કરે છે કે અમારા આત્મામાં અનંત ગુણની ખાણ છે. એ અનંત ગુણના, અનંત ગુણની ખાણ છે, એમાં એક સુખ ગુણ પણ છે, અને એ ખાણમાંથી, સુખની ખાણમાંથી સુખનો પ્રવાહ પરિણામ રૂપે અનુભવમાં અમને આવ્યા કરે છે. અને એ સુખની, સુખાનુભવ માટે અમારે કોઈ બાહ્ય પદાર્થની જરૂર પડતી નથી. આટલી અનુકૂળતા હોય તો અમને સુખ થાય, ને એટલી અનુકૂળતા ન હોય તો અમને સુખ ન થાય. એ પ્રકાર આ સુખ માટે લાગુ પડતો નથી. ધંધેરો પીટ્યો છે જ્ઞાનીઓએ, મહાત્માઓએ ધંધેરો પીટ્યો છે. ભાઈ, સુખ તારામાં છે, તું ભૂલમાં, તારામાંથી તું સુખ શોધીશ તો તને મળશે, અને બાકી સુખ વગરના જે જળ પદાર્થો છે જેમાં સુખની ગંધે નથી, સુખનું નામે નથી, સુખ ગુણ નથી, સુખ રસ્તા નથી, એમાંથી સુખ મેળવવાના તારા બધા પ્રયત્નો કિંચિત માત્ર સુખ નહીં મેળવી શકે, પણ દુઃખની પ્રાપ્તિ થશે એમાંથી, બીજું કાંઈ નહીં થાય. સુખની પ્રાપ્તિ એ ખોટા પ્રયત્નને લઈને આત્માને આત્મામાંથી થાય છે. એ કાંઈ કોઈ પ્રતિકૂળતા દુઃખ આપતી નથી, ને કોઈ અનુકૂળતા સુખ આપતી નથી, કેમ કે એ બધા જળ પદાર્થો છે. એનામાં સુખ દુઃખ છે નહીં, ને સુખ દુઃખ આપવાનો પ્રશ્ન પણ ત્યાં રહેતો નથી. એવા ભાવો આવ્યા છે કે આ તો મને આત્માનો ભૂતો થયો. શું છે આત્માનો ભૂતો થયો? એવા ભાવવાહી કાગળકાર પંડિતજી વાંચતા છે, એવો ભાવવાહી કાગળ લખે છે. શીઘ્ર શીઘ્ર હું સ્વામીગળ આવવા માંગુ છું, મને આપના સમાગમમાં આ વિષયનો લાભ થવા માંગુ છું. ત્યાં સમયસર લઈને જતા હશે એમના સર્કલ. અહીંયા ઈ ન હોય તો જૈનનો છે, નહીં લાવતા તો, કે એ નહીં લાવતા તો હું નહીં આવું. ત્યાં સંપ્રદાય બુદ્ધિ હોય છે, આ કોઈ સંપ્રદાયનો વિષય નથી, આ તો વસ્તુનું વિજ્ઞાન છે. કોઈ સંપ્રદાયનો વિષય નથી. બધા જીવો છે, સર્વ જીવો પોતાના સ્વધર્મને વિશે રહે તે તેનો ધર્મ છે. સ્વધર્મ એટલે પોતાના ગુણધર્મને વિશે, અને વિકૃત પરિણામે ન પરિણમે. બસ વિકાર છે તે અધર્મ છે, અવિકાર શુદ્ધ દિશા તે ધર્મ છે. આટલી ધર્મની પરિભાષા છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. મૂળ સૂત્ર તો એટલું છે, વસ્તુ સ્વભાવ, વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આત્મા વસ્તુ છે, જગતનો પદાર્થ છે, જ્ઞાન દર્શન સુખ વગેરે એનો ધર્મ છે. એવા એ શુદ્ધ ધર્મમાં વર્તે પરિણમે, ત્યારે ધર્મ પરિણત છે. અને રાગ દ્વેષ મોહ દુઃખના પરિણામે પ્રવર્તે ત્યારે તે અધર્મમાં છે. કહે છે કે એવા અનંત ગુણ સહિત મહાન અસ્તિત્વ રૂપે ચીજ મોજુદ છે, તે અનંતકાળ ગયો અને અનંતા ભાવ થયા છતાં એવી ને એવી જ તે ચીજ છે. કે કાળ ક્રમે એનામાં કોઈ જૂનાપણ ઉત્પન્ન થતું નથી, કોઈ ઘસારો ડેપ્રિસિએશન એમાં લાગુ પડતું નથી, એવી શાશ્વત ચૈતન વજ્ર છે આત્મા, કે એને કાટ લાગતો નથી, એને કોઈ કોઈ જાતનો કાંઈ પ્રકારે કાળને કારણે કાંઈ એનું જૂનાપણું થાય, ઘસાવાપણું થાય, કાંઈ એમાં ઉણપ થાય, ખામી ઊભી થાય, મૂળ બોલમાં એવા વિષય લીધા છે, જૈનનો બોલ છે ને, એવો ને એવો છે તને કોઈ ઓળખે કે ન ઓળખે, સહજ તત્વ માં ઉણપ નથી, ઉત્સર્ગ એને અડતા નથી, તરવાર તેને છેદતી નથી, અગ્નિ તેને બાળતો નથી, રાગ દ્વેષ એની અવસ્થાના રાગ દ્વેષ એ મૂળ ધાતુને વિકારી કરી શકતા નથી, આ બધી વાત છે. અવસ્થાનો રોગ મૂળ શક્તિને વિકારી કરી શકતો નથી, શક્તિનું જે સ્વરૂપ છે એ તો એવું એવું રહે છે. વા તત્વ એમ કહે છે, વા આત્મતત્વ અનંતકાળ ગયો તો પણ તું એવું ને એવું છે, તને કોઈ ઓળખે ન ઓળખે તું તો સદાય એવું ને એવું જ રહેવાનું છે. આવું આત્મતત્વ સમ્યક દ્રષ્ટિ સાધકો અને મુનિઓના હૃદય કમળના સિંહાસન ઉપર બિરાજમાન છે, એમ છેલ્લું નાખ્યું છે. એના શ્રદ્ધાનમાં છે એટલે એના હૃદય કમળમાં છે, જે એના હૃદયમાં છે શ્રદ્ધાનમાં છે, શ્રદ્ધાનમાં છે હૃદયમાં છે, એમ તે અનંત કાળ ગયો અને અનંતા ભાવ થયા વિકારને કારણે. એના ફળમાં ભાવની વિકૃત પરિસ્થિતિ એની દ્રવ્ય વિકૃત પરિસ્થિતિને ઊભી કરે છે, ફિઝિકલ પોઝિશન એની બગાડે છે. જે અંદરમાં ભાવ બગડે છે એને લઈને બહારમાં દ્રવ્ય પણ ફેરફારો થાય છે. એવો જ કોઈ જળ ચેતનને પરસ્પર રિએક્શન આવવાનો નિમિત્ત નૈમિત સંબંધ છે. કેટલાય જીવો પશુ પક્ષી જીવ જીવાત ઢોરમાં જ ઉત્પન્ન થાય છે, એનું કારણ એ છે. આવના બધા ઉત્પન્ન બધા જાય છે. કેટલાય જીવો ઉપજે છે એનું કારણ શું? કે તે પ્રકારના વિકારી ભાવોનું ફળ છે. અહીંયા અહીંયા પણ આવે છે. આ શરીરમાં રોગાદી થાય છે, વેદના થાય છે, શું છે કે એને કરેલા પરિણામનું એ બહારમાં ફળ આવ્યું છે. જ્યારે વિકારી પરિણામ કરે ત્યારે તો તે જ કાળે એને દુઃખનો અનુભવ થાય આકુલતાનો. પણ સુખના સુખની કલ્પના કરી હોય તો ખબર ન પડે, પણ એનું ફળ આવે આવે ને આવે. બહારમાં એને પુણ્ય પાપના ફળ સાદી ભાષામાં સૌ કોઈ કહે છે. પણ એ રીતે જુઓ તો આ જગતના બધા જીવો દુઃખી છે, દુઃખના દર્દીઓ છે, અને એ દ્રષ્ટિએ આખું વિશ્વ એક હોસ્પિટલ છે, કે જેની અંદર બધા જુદી જુદી જાતના રોગી રોગથી પીડાઈ રહ્યા છે, બીજું કાંઈ નથી. કોઈ શારીરિક ને કોઈ માનસિક પણ રોગથી પીડાઈ રહેલા છે. જુદી જુદી પ્રકારના વિકાર ભાવથી, વિકાર ભાવ જુદી જુદી જાતના છે પણ દુઃખ સામાન્ય છે. એની અંદર દુઃખ છે એ સામાન્ય છે. બધા જીવો દુઃખી છે. જગતમાં કોઈને સુખ નથી. પૈસા વાળાને સુખ નથી, ગરીબને સુખ નથી. જે હામ દામ ને સામ વાળા દેખાય છે એને સુખ નથી. બધા દર્દીઓ છે, પૂછો એના હૃદય ઉપર હાથ મૂકી કે સર્વ વાતે સુખી તો કે ના બાપા એ તો આમ છે જરા. કાં તો કે છે આ શરીર સરખું હાલતું નથી, કાં તો કે છે આ છોકરો સરખો હાલતો, કાં તો કે છે આ ફલાણો વેવાય સરખો હાલતો, અસલે કાંઈક ને કાંઈક કાં તો એને મેળવવાની ઉપાધિ, કાં વધારવાની ઉપાધિ, કાં મળ્યું હોય એ સાચવવાની ઉપાધિ, પણ ઉપાધિ વગરનો કોઈ નથી. અને એ ઉપાધિ દુઃખથી અભેદ છે. ઉપાધિથી કોઈ રહિત નથી અને ઉપાધિમાં દુઃખ નથી એ વાત નથી. દુઃખ ને ઉપાધિ બે એક ચીજ છે. વેદોની તો સુઈ મુનિ રીતે રાજી આવે છે સાવસદમાં. વેદોની તો સુઈ મુનિ રીતે રાજી એક વિતરાગતામાં સુખ છે. જે કોઈ સાધક જીવો છે આત્માના સુખ સ્વભાવને સાધે છે, જ્ઞાન દર્શન સ્વભાવને સાધે છે, સાધે છે એટલે પ્રાપ્ત કરે છે. એને અંદરમાંથી સુખ ગુણ અંદર પ્રગટ થાય છે એ સુખી છે. કેમ એ સુખી છે કે એને ઉપાધિ નથી માટે એ સુખી છે. ઉપાધિ કરે તે દુઃખી, ઉપાધિ ન કરે તે સુખી. સીધી વાત છે. ઉપાધિ કરે એટલે બીજા પદાર્થના કાર્યો કરવાની એને શ્રદ્ધા છે, બીજા પદાર્થમાંથી સુખ દુઃખ થવાની એને શ્રદ્ધા છે, અને એને કારણે એની પ્રવૃત્તિ પાછળ એ બોજો લઈને ફરે છે. ઉપાધિ છે એ બોજો છે. આત્મતત્વ છે ને એ જ્ઞાન સ્વભાવી જ્ઞાન તત્વ છે. જ્ઞાન સ્વભાવી જ્ઞાન તત્વ છે એને કાંઈ પણ બોજો આવવો, જ્ઞાન ઉપર કાંઈ પણ બોજો આવવો, રાગનો બોજો આવવો એને ઉપાધિ છે. તેથી રાગ તે અધર્મ છે અને વિતરાગતા તે રાગનો નાશ તે ધર્મ છે. વિતરાગ ધર્મ એવું શું કરવાના માગ્યું કે જે જ્ઞાન તત્વ ઉપર રાગનો બોજો ન આવે, ઉપાધિનો બોજો ન આવે, દુઃખનો બોજો ન આવે એ વિતરાગી સુખ. જગતમાં સાધક આત્માઓ સુખી છે, બાકી બધા દુઃખી છે. પરિપૂર્ણ થયા સુખમાં એવા સિદ્ધ થયા તે ભગવાન સુખી છે પરિપૂર્ણ. અને જેણે જેણે જેટલો આત્મા સાધ્યો, ચાલુ ભાષા એ સુખરૂપી ધર્મ સાધ્યો, એટલા એ સુખી છે. બાકી બધા દુઃખી છે. બહુ મજાનો વિષય છે કે સુખ દુઃખ ની સમસ્યા તો બધાને છે. એ પ્રોબ્લેમ કોઈને નથી એવું નથી. સર્વ સામાન્ય પ્રોબ્લેમ છે. અને અહીંયા સુખનું તાત્વિક સ્વરૂપ શું છે અને દુઃખનું તાત્વિક સ્વરૂપ શું છે અને એ કેમ થાય છે, દુઃખે કેમ થાય છે અને દુઃખ કેમ મટે છે, સુખ કેમ થાય છે અને સુખ કેમ નતું છે, એ બધું વૈજ્ઞાનિક પદ્ધતિથી અહીંયા એનું નિરૂપણ છે, પ્રતિપાદન છે. કહે છે કે અનંત કાળ ગયો આ આત્માના શાશ્વત અસ્તિત્વને સત્તા સત્તા અનંત કાળ ગયો છે. કેટલો કાળ ગયો છે? લાખ કરોડ અબજ ખર્વ નિખર્વ અસંખ્યાત વર્ષની અનંત 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 વર્ષો જોઈને જોઈએ છે. જેનો કોઈ છેડો જ નથી પાછળ. પણ ત્યારે આ આત્મા નવો નથી ઉપયોગ છતાં એને અંદરના ચૈતન્ય ધાતુને કાંઈ થયું નથી. કેટલું એની એની શક્તિ કેટલી એમ કરશે એમને એમ રહેવાની પોતાના મૂળ સ્વરૂપે અખંડપણે એમને એમ રહેવાની એની શક્તિ કેટલી કે એને અનંત અનંત કાળ જાય છતાં કોઈ પણ જાતની કાળે કરીને વિકૃતિ ન આવે. કાળનો ફેક્ટર એને ધીમો ન કરે, કાળનો ફેક્ટર એને કાંઈ ઘસારો ન આપે. કાળના કાળને કારણે એનામાં કાંઈ જ તકલીફ કે નુકસાન ન થાય. ઘણી વાત કરી અનંત કાળ ગયો બે બધા કે કાળને કારણે કાંઈ એનું નુકસાન થયું નથી. બીજું વિકાર કર્યો અવસ્થામાં એને લઈને એને ઘણા ભાવ થયા તો એ વિભાવ અને વિકારથી પણ એના મૂળ સ્વરૂપમાં કાંઈ હાનિ ન થઈ, નુકસાન ન થઈ, ક્ષતિ ન પહોંચી. અને અનંત ભાવ થયા એમાં નરકમાં ગયો ત્યારે એને કાપે છીલે બાળે કાંઈક કરે તો અહીં અહીં જરૂર પડે તો અહીં તો એને કાપવો પડે છે. હાથ ફરી રાજીથી થોડી કપાતો નથી ગયો છે. ત્યારે એમની કુદરતી ભાન હતું એટલે પહેલા પ્રશ્ન એ પૂછો તમે એમ્બ્યુલન્સનો ઉચ્ચા એમને સાંભળો હું સાથે છું એટલે તરત બોલ્યા કે મને ખબર છે કે મને શું છે મુજબ પતા હૈ કે મુજબ ક્યાં હો ગયા મેં કહ્યું કે આ તમારો હાથ નથી તો તમારામાંથી કંઈ ઘટી ગયું કપાઈ ગયું ઓછું થઈ ગયું એવું કાંઈ અનુભવ થાય છે તો કે ના ના એવું તો કાંઈ અનુભવ નથી થતો કોઈ ટુકડો મારામાંથી ખંડિત થઈ ગયો કોઈ પ્રદેશ મારો કોઈ અવયવ ચાલ્યો ગયો હું કાંઈક ઓછો છું હવે એવો અનુભવમાં તો એવું કાંઈ નથી થતું હું ઓછો થઈ ગયો છું એવું કાંઈ નથી થતું
બરાબર
ઉલટાનું કે હાથ નથી થતા મને લાગણીઓ એમ થાય છે કે મારે આખો હાથ જાણે છે એ સાયકલ પોઝિશન
બરાબર
આખો હાથ છે આંગળા ઉપર આંગળા ચડી ગયા છે હું આમ કરું છું આમ કરું છું એવું પણ એમાં કાંઈ ક્ષતિ પહોંચાડી શકાય બાધા પહોંચાડી શકાય એ પણ વસ્તુના સ્વરૂપમાં આત્માને એની આ ગુણની સંપત્તિ છે આ સ્વરૂપની સંપત્તિ છે જે બહારમાં 5-25 લાખ મળે ત્યારે માણસને વાંકો હાલતો એ સીધો હાલતો થઈ જાય છે કે મને હવે વાંધો નથી દોહાની જેમ હાલતો હોય આમ એના બદલે આમ છાતી કાઢીને હાલવા મને કેમ કે એને અંદરમાં ટેકો આવી ગયો હું ચડી ગઈ કે હવે મારે કોઈની હાડી બહાર કે છે કે આ અનંત ગુણની સંપત્તિ છે એ તો 5-25 વર્ષ રહેશે કે નહીં રહે કાલ હવારે હું થશે એની એને ખબર નથી પણ આ ગુણ સંપત્તિનું ભાન થાય છે જે સમય દ્રષ્ટિ જીવોને જે સાધક આત્માઓને એને તો અનંતકાળની નિરાશ થઈ જાય છે એમ 5-25 લાખ આવ્યા પછી માણસને એમ થાય કે આખી જિંદગી હવે નિરાશ છે વાંધો નથી પહેલા તકલીફ હતી હવે નથી હું તો કમ્પેરિઝન કરે છે ને પહેલા તકલીફ હતી હવે કાંઈ મારે વાંધો નથી એમ આ એમ કહે છે કે જ્યાં સુધી ભાન નહોતું કે મારામાં આવા અનંત સુખના અનંત સુખનો ગુણ છે એવા અનંત ગુણો છે અનંત જ્ઞાન ગુણ છે અનંત દર્શન ગુણ છે અનંત શાંતિ ભરી છે એ ત્યાં સુધી હું ક્યાંક ને ક્યાંક શોધતો હતો કે ક્યાંયથી શાંતિ મળે છે આ બધું વાંચી વાંચીને સાંભળી સાંભળીને દુનિયાનું પર્યટન કરીને જ્ઞાન મળે છે એમ જ્ઞાન શોધવાય બહાર જતો હતો અને સુખ શોધવાય બહાર જતો હતો એ જયારે એને ખબર પડે છે કે હું અહીંયા છે ને અહીંથી વિકાસ થાય છે ત્યારે એને કાયમની નિરાશ થઈ જાય છે શાશ્વત નિરાશ થાય છે કેમ કે એને ખબર પડે છે કે આ સંપત્તિ હવે એવી મહાન શાશ્વત છે કે મારું અસ્તિત્વ કાયમ છે તો મારા અસ્તિત્વની સાથે અભેદપણે જડાયેલી આ શક્તિઓ પણ શાશ્વત છે ખરેખર તો એ બધી શક્તિઓનું સ્વરૂપ તે જ તેનું અસ્તિત્વ છે અસ્તિત્વ એથી કોઈ જુદી ચીજ નથી ખબર પડે છે પણ પ્રતીત આવે છે ખબર પડે છે એનો વિશ્વાસ આવે છે આટલો સવાલ છે એ અંદરમાં પૂછું જેમ મનોજ્ઞ વિષયને સંયોગ થતા સુખનો વિશ્વાસ આવે છે સુખ નથી તો એટલે શું છે આ પૈસા લ્યો ને વેપારીને તો જાદુઈ આકર્ષણ છે ને ખબર પડી કે ગૌહતીની દુકાનમાં 10 લાખનો પ્રોફિટ થયો હે દર સાલ 1-2 લાખ થતો પણ આ સાલ
10 લાખ
સીધી છલમ મારી છે 10 લાખ થયા છે સુખ ત્યાંથી નથી આવતો પણ વિશ્વાસ આવે છે સારું હવે વાંધો નથી ઠીક છે ચાલો એ કાંટો મારી આવ્યો ગૌહતી હે 10 લાખ આવ્યાથી પછી ઠીક ને એ જે લાગણીઓ ઉત્પન્ન થાય છે એમાં વિશ્વાસ કેટલો એ તો જ્ઞાન જ થયું છે 10 લાખ ક્યાં તમારા ખીચામાં આવ્યા છે આગળ આવ્યો ભાગીદાર નો ત્યાં કામ કરતા હોય એનો સરવૈયું કાઢ્યું છે ને આપણું વાર્ષિક વર્ષ જે છે એ દિવાળી પૂરું થયું છે ડિસેમ્બરમાં પૂરું થયું છે ત્યારે જેને પૂરું થતું આ વખતે તો ભગવાનની બહુ મહેરબાની છે, ભગવાનને એમાં નાખે માળા વાણિયા મૂર્ખા, બહુ મહેરબાની થઈ છે આપણને 10 લાખ જેવો સારો એવો નફો રહ્યો છે આ વખતે. અહીંયા ખીચામાં આવ્યા નથી, તમે તો જાણ્યું છે ભેસાની હું ફાવી ગયો, હવે વિશ્વાસ આવ્યો છે. એ કાગળમાં લખનારના શબ્દો પરિચિત છે, હેટરહેડ પોતાની પેઢીનું આવ્યું છે. હે, હું કેટલો વિશ્વાસ છું થયો હતો કે ક્યાંય ચકાસે છે કે કોઈ ખોટો કાગળ તો નથી લખ્યો ને, હે ભરતી વાત તો નથી ને કાંઈ, બરાબર ખબર પડે છે ખોટા અક્ષર મિત્ર પેઢને વાંચે છે. એટલે જાણ્યું છે આત્માએ શું કર્યું છે, જાણીને વિશ્વાસ કરવો કે વિશ્વાસ ન કરવો એ પણ એક વિશ્વાસની જ અવસ્થા છે. અવિશ્વાસ લાવવો એ પણ વિશ્વાસની જ અવસ્થા છે, ઊંધી અવસ્થા છે. એ પણ એનું એક પોતાનું કાર્ય છે, જાણવાની સાથે જ એ કાર્ય સાથે સાથે સાયમલ્ટેનિયસ થાય છે. એક જ કાળમાં વારા ફરતી નથી થતું, જાણે એ ભગવત કાળ આપ એને વિશ્વાસ આવશે ને કાંઈ વિશ્વાસ નહીં આવે. પૈસા ખીચાવવા નહીં આવ્યા હોવા છતાં એની ભૂખ ચડે છે કે વાહ હવે વાંધો આવી જ ગયા. એને તો વિશ્વાસનો અર્થ શું છે, આવી ગયા મારી પાસે આવી ગયા એમ એને લાગે છે. પણ કાલ હવારે કાંઈ એમાં ફેરફાર થશે એ વિકલ્પ નથી આવતો. વિશ્વાસ નિર્વિકલ્પ કેવો છે, ત્યાં એને વિકલ્પ બીજો નથી આવતો, એનો એનો પ્રતિકૂળતાનો વિકલ્પ નથી આવતો કે બીજી સેકન્ડે શું થવાનું છે. કા પોતે સંયોગથી દૂર થઈ જાય, કા વસ્તુ સંયોગથી દૂર થઈ જાય, એ કોઈ એના કાબુની ચીજ નથી. છતાં વિશ્વાસ આવે છે. હવે અહીંયા કે છે કે તને આ સર્વજ્ઞનો કાગળ છે, આ પરમાત્માનો કાગળ છે, વિશ્વાસ કેટલો છે એ સવાલ છે. જાણવા તો મળે છે પણ વિશ્વાસ કેટલો છે એ સવાલ છે. મુક્ત શ્રદ્ધા એ કરીને આવશે એટલે સમી દર્શનનો વિષય લીધો છે. સર્વજ્ઞ ઉપર વિશ્વાસ નથી. ભલે તું આંખો વળીને નમસ્કાર કરતો હો પણ તું માનતો નથી, તને હું ચડતી નથી, તારું સ્વરૂપ બતાવવા છતાં તને એમ નથી કહેતા કે હું તારો ભગવાન છું, તું મારો ભક્ત છું, તું મારી ભક્તિની સેવા કરતો હું તને સુખી કરું એમ કહેતા નથી. એમ કહે છે કે તારું સુખ તારામાં ભર્યું છે અને એમાંથી તને સુખની પ્રાપ્તિ થશે. તારા સ્વરૂપ તારું સ્વરૂપ અને અમે તને બતાવીએ છીએ જાણીને તું વિશ્વાસ કર તો તારે કોઈની મદદની કે અમારી સામે જોવાની પણ તને અપેક્ષા રહેશે નહીં. પણ એના ઉપર એ વિશ્વાસ નથી ને પોતાના ઉપર એને વિશ્વાસ નથી. બે વાત હારે છે, નથી એને કહેનાર ઉપર વિશ્વાસ ને નથી એને પોતાના સ્વરૂપ ઉપર વિશ્વાસ કે મારી શક્તિ કેટલી. એટલે તો દોલતરામજીનું પદ આવે છે, જો સુકન ચાલ બિસરી નદી નલીની લટકાય. જીવ તો પોપટ પકડાય છે એ પોતાની ઉડવાની શક્તિ ભૂલે છે તે દિવસે પકડાય છે. મિત્ર પોપટ જીવ તો ક્યાંથી પકડાય, પણ એને પકડવા માટે ભૂંગળી ગોઠવીને એક ફળ ટીંગાડવામાં આવે છે. ભૂંગળી ઉપર બેસીને ફળ ખાવા જાય ત્યાં લંબાય ચાંચ લંબાય છે, એ ભૂંગળી ફરે છે ને થઈ જાય છે ઊંધો. એને એમ થાય છે કે એ પડ્યો અને મર્યો એટલે એને પગ બીડી દે છે ને લટકી જાય છે નીચે, ઊંધો થઈને લટકે છે ને પગ બીડેલા રાખે. જો પગ છોડી દે એની તો ગગન વિહાર કરવાની શક્તિ છે ઉડવાની, પણ એ ભૂલે છે ને પકડી લેવામાં પિંજરામાં બંધનમાં પડે છે. જ્યારે શક્તિને ભૂલે છે ત્યારે પિંજરામાં બંધાય છે. એમ આ જીવ પોતાની નિરાલંબ નિરપેક્ષ શક્તિ સ્વરૂપને ભૂલે છે, શક્તિરૂપ સ્વરૂપને ભૂલે છે કે કોઈના વિના હું પૂર્ણ છું, બિના કિસી કે અભી પૂર્ણ. અત્યારે જ મારું સ્વરૂપ મારા આનંદગુણ નિધાનથી ભરપૂર છે, પોતાના સામર્થ્યને ભૂલે છે એટલે એ બંધનમાં પડે છે. આનાથી આના ટેકે જીવીશ, આના ટેકે જીવીશ, આના ટેકે જીવીશ. ભલે આપણી પાસે કાંઈ ન હોય પણ પરખ્યા હરા હોય ને તો વાંધો નહીં ગયો. ઠીક છે, છેવટે એમ આધાર દે. આપણા નસીબમાં મહેનત કરી છે પણ પૈસા થતા નથી, પડખે હારા છે ને એટલે હવે આપણે વાંધો નથી. ફલાણા આપણી પડખે છે, ફલાણા આપણી પડખે છે, ફલાણા આપણી પડખે છે. પણ બાપુ તું આવો રાખો ને દિન ને પાંગળો ને લાચાર થી ને ક્યાં હું જીવીશ, એ તારી રાકાય છે એ ભૂલી જાય ને તારા સ્વરૂપ ને તું સંભાળ તો તું કોઈની પણ મદદ વિના કોઈના પણ આધાર વિના સદાય ટકે એવો તારું સ્વરૂપ છે. અનંત ભાવ થયા છતાં એમ કહે છે કીડી મકોડી થઈને ચેપાઈ ગયો પણ શરીર હો આત્માને આત્મા ચેપી શકાતો આવી જાય ને વાહન નીચે રોલ ફરે છે ને રોલ રોલ ફરે કેટલી જીવ જીવાત નીચે આવી જતી હશે. તું એ ઘણી વાર આવી ગયો એમાં નીચે પણ તને કાંઈ થયું નથી એમ કે છે. તારી મહાનતા ને તારા અસ્તિત્વની શક્તિ તો તું જો અમિત છે, જે અસ્તિત્વને મિટાવી શકાતું નથી. કાપવાથી ચેપવાથી કોઈ પણ પ્રક્રિયાથી અવ્યાબાધ સ્વરૂપ છે જેને બાધા પહોંચાડી શકાતી નથી. એવી જ તે ચીજ છે વાહ તત્વ એમ કે છે. પોતાની અખંડિતતા અમિતતા શાશ્વતતા જોઈને અને અવ્યાબાધત્વ જોઈને જેને પોતાનો વિશ્વાસ આવે છે અને સમ્યક દર્શન કહે છે એને એમ થાય છે કે વાહ આવી ચીજ જો હું છું તો પછી મારે કોઈ પણ પ્રકારે આકુલતા અને દુઃખ ને ભય કરવાનો સવાલ રહેતો નથી. જ્યાં શંકા ત્યાં ગણસંતાપ, જ્યાં પોતાની પોતાને શંકા છે ત્યાં દુઃખ ઉત્પન્ન થયા વિના રહે
નહીં.
સમ્યક દ્રષ્ટિ સાધક પોતાના આવા સ્વરૂપને વિશે નિશંક હોવાથી નિર્ભય છે. મુનિઓ જંગલમાં કેમ નિર્ભય છે? સિંહ વાઘ હમે આયલા આવતા હોય, મોટા અજગર ને એરું ને વીંછી ને કાન ખુજરા ફરતા હોય, શરીર ઉપર ફરે, દૂર ફરે એમની શરીર ઉપર ફરે, સરસરાટ સર ચાલ્યો જાય, ધ્યાનમાં બેઠા હોય, ખડા મારતો આવતો હોય, જેમ કોઈ ખાડા ટેકરા ઉપરથી પસાર થાય એમ આ ટેકરો જાણીને એના ઉપર ચડીને પસાર થઈ જાય સરસરાટ. પણ મુનિરાજ નું રૂવાડું ફરકે નહીં, જેને જોવાથી સાધારણ પ્રાણી બીએ ભડકે, જોઈને કંપે કે શું છે આવો જબરદસ્ત છે, આમ 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 થતો હતો એનું શરીર જોઈને એમ થાય આ તે કેવું પ્રાણી છે, એના શરીર ઉપરથી સરસરાટ ચાલ્યો જાય એનું રૂવાડું ન ફરે. નિશંક નિર્ભય છે, મને કોઈ સ્પર્શી શકતું નથી, મને કોઈ કરડી શકતું નથી, તો કરડનારા પ્રાણી છે, મને કોઈ કરડી શકતું નથી, મને કાંઈ થઈ શકતું, મારું જ્ઞાન શરીર છે એમાં કોઈની પહોંચ નથી, મને કાંઈ થાય, આવા નિશંક છે. નિશંક છે તેથી નિર્ભય છે. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાને લઈને નિશંકતા હોય છે. નિશંક નથી કરતા એનું કારણ એ છે કે જેઓ સંગ કરવા ચાહે છે, અનેકની વચ્ચે રહેવા ચાહે છે, એ નિશંક ને નિર્ભય નથી, તેથી નિશંક થઈ શકતા નથી, એને સંગ જોઈએ છે, આને કાંઈ જરૂર નથી. વા તત્વ ગમે તેવા પરિણામ થયા છતાં વસ્તુમાં વિભ્રમતા કે ઉણપતા આવતી નથી. કોઈ પણ પ્રકારની ઉણપ થાય, ખામી થાય, આ ગમે એવી ધાતુ હોય ને તો આમ સોનાને આમ કે છે કાટ નથી લાગતો, પાણીનો કાટ ન લાગે ને ઓક્સિડેશન નો થાય પણ કોરોઝન લાગે બધા ધાતુને, વિજ્ઞાનની ભાષા છે, નથી એવું જ્ઞાન, વિજ્ઞાનની ભાષા છે. દરેક ધાતુ ને એના એને અમુક ટાઈમે આ જેમ પિત્તળ ને અંદર લીલો કાટ લાગે છે હોય છે ને ચશ્મામાં લીલું થઈ જાય છે, જસત ને કાળું પડે છે, એમ સોનામાં તે એનું કરોઝન એને કહે છે, કરોઝી હોય છે કોઈ ને કોઈ કારણથી એને કરોઝન લાગે છે, ખવાય છે એને એમ કહે છે, ધાતુ ખવાણી લક્ષણ એવું બને છે. ચૈતન ધાતુ ને ક્યાં એમ નથી આવતી. આ આત્મા જે ચૈતન ધાતુમય જ્ઞાન શરીરે છે એને કોઈ જાતનું કોઈ પણ પ્રકાર મૂળ શક્તિના સામર્થ્યમાં કાંઈ થઈ શકતું નથી. એવી શાશ્વત ચીજ છે, એની ઓળખાણ કરાવી છે. જબરજસ્ત મોટી વાત છે. વેદના થાય શરીરની ત્યારે એ વેદના શેનાથી મટે? કોનાની લગડી ઘસીને ચોપડે તો મટે કે ન મટે? નહીં, દવાથી મટે. એવી વેદના થાય છે કે જ્યાં ત્યાં દવા અસર કરતી નથી. ગ્રેનના ઇન્જેક્શન ફેલ જાય, ભાઈ તો ફેલી જતા હતા. આ કેટલું ઇન્જરી મોટી હતી, મેજર ઇન્જરી હતી કે બીજા હાજર મહિનાને તો હોય દાડી એવું જુદું આઉટ થાય સેકન્ડ માત્રમાં, અને ભારેમાં ભારે ઇન્જેક્શન. કાંઈની વાતો કરે, સુખી હતું. આ બાજુ ઘેન અસર કરે ને આ બાજુ દર્દનો અસર કરે, એ વાતો કરે બરાબર. કેટલી શક્તિ છે આત્માની. કાં તો શોખથી માણસ મરી જાય, શોખથી બેભાન થઈ જાય. નો બેભાન થયા, નો ઘેનથી બેભાન થયા, પણ નો ઘા વાગવાથી બેભાન થયા. ઠીક, શક્તિ કેટલી છે આત્માની. આ વિશ્વાસ આવે એવી ચીજ છે કે આત્માની શક્તિ કેટલી. હાથ જેવો હાથ કપાઈ ગયો, માણસના લોચા નસું હાડકા બધું કપાયેલું, ચોખ્ખું દેખાતું હતું, લોહીનું ખાબોચ્યું. ને એના ઉપર ઘેનના ઇન્જેક્શન, છતાં આત્મા જાગ્રત રહી શકે એની શક્તિ કેટલી. એની એટલી શક્તિ છે કે એ શક્તિનું કોઈ માપ નથી. એવી બેહદ શક્તિ છે, અસીમ શક્તિ છે આત્માના
ઇન્જેક્શન છતાં જાગૃત.
હા, એમના સગા વાળા ખબર પીતા એને હું કહું કે અહીંયા ખોનાની લગડીઓ બાંધી હોય તો આ અહીંયા વેદના મટે જ ન મટે. નોટુના બંડલ બાંધી દીધા હોય તો વેદનામાં ભળાતું નથી, વેદનાથી ભિન્ન અનુભવ થાય છે જ્ઞાન નો, ચૈતન્ય સ્વરૂપ નો. વેદનાના કાળમાં જ્યાં કોઈ પણ ઉપાય કામ ન લાગે ત્યાં આ ઉપાય રામબાણની જેમ કામમાં આવે. પછી કામ ન આવે ફેલ જાય એવો ઉપાય નહીં. એની કિંમત કેટલી. કોઈ મોટો દુનિયાનો શહેનશાહ હોય એમ કે મારી વેદના મટાડો તો તમને માગો તમારું રાજ આપી દઉં, તમારો ગુલામ થઈ જાઓ, પણ મારે આ વેદના નથી જોતી એમ કેક ન થાય. એવી વેદનાથી પીડાતો હોય કે જાણે માથાની અંદર મીઠી બટકા ભરતા હોય, એવી કાળી વેદના હોય તો એમ કે મારો રાજ લઈ ગયો ને મારી ગુલામગીરી લખાવી લ્યો, પણ આ વેદના મટાડો, અને તોય ન મટે. એ આ એક એવો ઉપાય છે કે જગતના કહેવાતા વધુના વધુ પ્રતિકૂળ પ્રસંગોમાં પણ આત્મા પોતાની આંતરિક શાંતિને ઉત્પન્ન કરી શકે, અનુભવી શકે, અને જરા પણ દુઃખ ન પામે એવી દવાની કિંમત કેટલી. હે, કે એની કિંમત ન થઈ શકે. વળી આ ભાવમાં એને વેદનાથી સૌથી વધારે વેદના તો પ્રાણ છૂટે ત્યારે થાય છે. પછી ભલે કોઈને સેકન્ડ માત્ર હોય, જયારે એને ઉદગલ પ્રાણ છૂટે, શ્વાસોશ્વાસ ઇન્દ્રિયથી બધું એનું જોડાણ છે એ છૂટે, જયારે આયુષ પૂરું થાય ત્યારે, ત્યારે ક્ષણ ભરે ને કોઈને લાંબો કાળ પણ થાય છે. અને એ કલ્પના માત્રથી જ મોટા ભાગના માણસો તો બેશુદ્ધ અવસ્થાની અંદર જ મૃત્યુ પામે છે, સાંસાન ભાન ગુમાવે છે. ઘણી આકુલતાનો પ્રકાર છે. સમૂહ દ્રષ્ટિ જીવ એક શરીરને બદલવાની નોર્મલ પોઝિશનમાં શરીરને બદલે છે. એક બે ભાવ એને રહ્યા હોય એને કાંઈ એનો હરખશોક નથી. સામે મૃત્યુ દેખાય તો હસ્તે મોઢે એ પ્રસંગને પસાર કરી શકે છે. કિંમત કેટલી આની, એક દુઃખનો પ્રસંગ નહીં પણ આગામી મુક્તિ થયા પહેલાં જેટલા કોઈ જન્મ મરણને અસાતાના જેટલા કોઈ વેદનાના દુઃખો આવે તમામ દુઃખમાં બધી જ જગ્યાએ એની સુખની સંપત્તિ વાપરી શકે ને કામ આવે એની કિંમત કેટલી અને તે કોઈની જરૂર વિના ને કોઈની મદદ વિના કોઈ સાધન વિના એની કિંમત કેટલી એની કિંમત કોઈ નથી શકે એટલી કિંમત છે એના જન્મ મરણ મટી જાય એ કિંમત ચાર ગતિના દુઃખ મટી જાય એ કિંમત કેટલી બહારના એક વાર પણ કોઈ મૃત્યુથી બચાવે તો એના પ્રત્યેની ઉપકાર વસ્તાની લાગણી છે એ તો એ જ જાણે કોઈને જાણે તો અનંત જન્મ મરણથી બચાવનાર અને એ બચાવવાનો ઉપાય કહેનાર એવા જે શ્રી ગુરુવાદી મહાત્માઓ છે એના ઉપકાર વસ્તાની લાગણી કેટલી હોય એ તો અનુભવ કરે છે સમજે બીજાનું ગજુ એમાં ભ્રમ ભ્રમ પણ ભ્રમણા વસ્તુમાં ભ્રમણા નથી અવસ્થામાં ભ્રમણા થઈ કે હું શરીર રૂપે છું હું વાણીઓ છું ફલાણો છું ઢીકણો છું મૂળ સ્વરૂપ તો નિર્દોષ છે વિભ્રમ રહિત છે નિર્ભ્રાંત સ્વરૂપ છે મહાગ્રહિત મિથ્યાત્મના પરિણામ થયા ભ્રમણાની દશા છે મિથ્યાત્મ છે એ ભ્રમણાની દશા છે મહાગ્રહિત મિથ્યાત્મના પરિણામ થયા છતાં જે વસ્તુ છે મૂળમાં એમાં કાંઈ મેલક કે મલિનતા આવી નથી એમાં કોઈ કાળક લાગી નથી કોઈ મેલ લાગ્યો નથી ભાવ મલિનતા જે છે વિકારની એ મલિનતાનો ની મર્યાદા અવસ્થા પર્યંત છે જેનું શક્તિનું રૂપ છે એની અંદર એ પહોંચી શકે એવું નથી એટલે મૂળ તત્વ છે જે મૂળ એલિમેન્ટ છે મૂળ તત્વ છે એવું ને એવું રહે છે અવસ્થામાં વિકાર ને અવિકાર એવા બે પ્રકાર ઉત્પન્ન થાય છે એ પોતાના જ અશ્રદ્ધાને કારણે અને પોતાના જ સ્વરૂપના અજ્ઞાનને કારણે વિભ્રમ દશાને લીધે અનેક પ્રકારની વિચિત્ર પરિસ્થિતિ દશામાં ઉભી થાય છે એ પોતાનું જ્ઞાન સ્વરૂપ જ્ઞાન કરે અને પોતાનું સ્વરૂપ શ્રદ્ધાન કરે ત્યારે એને દુઃખ ને વિકાર મટી અને સુખ ને શાંતિ ને અવિકાર શુદ્ધ દશા ઉત્પન્ન થાય છે સર્વજ્ઞ પરમાત્માનો આ પુકાર છે જેઓ પરિપૂર્ણ શુદ્ધ થયા અને સર્વજ્ઞ થયા થયા પરિપૂર્ણ શુદ્ધ એટલે વિતરાગ થયા જેને પોતાનો જ્ઞાન ગુણ પૂરી શક્તિથી વિકાસ થઈ ગયો જેને ક્યાંય પણ જ્ઞાનને લંબાવ્યા વિના અહીંયા અંદરમાં ધ્યાનમાં જ બધું જ્ઞાન થઈ જાય એને આમ આમ આને જોવા માટે આ બાજુ વળવું પડે ને આને જોવા માટે આમ વળવું પડે કે સ્મરણ કરવા માટે ક્યાંય અવધિ જ્ઞાનનો ઉપયોગ છોડવો પડે એવું કઈ નથી પોતાની અંતર્મુખ ધ્યાનસ્થ અવસ્થામાં લોકાલોક ત્રણકાળ ત્રણ લોકનું એક સેકન્ડના અસંખ્ય ભાગમાં બધું જ્ઞાન થઈ જાય એવો તો જેનો જ્ઞાન ગુણ છે શક્તિ એ વિકાસ પામી જાય છે સાથે એનો પરમાનંદ પણ પૂરેપૂરો પ્રગટ થઈ જાય છે શક્તિમાં છે છતાં શક્તિ એવી નીલી એટલી ને એટલી ઇન્ટેક રહે છે કોઈ જાણે એમાં ઘસારો નથી
નવો ગુણ દ્રષ્ટિ મરેલો
બધામાં તમારા અમારા બધામાં છે આમ છે હા આ અનંતકાળથી જ્ઞાનનો પ્રવાહ થઈ જ રહ્યો છે જ્ઞાન વપરાઈ રહ્યું છે શક્તિ પરિણમી રહી છે જ્ઞાન શક્તિ છતાં શક્તિમાં ઘસારો નથી લાગતો મૂળ શક્તિ એવી ને એવી એટલી ને એટલી સદાય શાશ્વત રહે છે આ એની અસ્તિત્વની મહાનતા છે એની હયાતીની આ મહાનતા છે એટલે મહા અસ્તિત્વ રૂપ મોજુદ ચીજ છે એમ કહ્યું બીજી નીતિમાં લીધું મહા અસ્તિત્વ રૂપ મોજુદ ચીજ છે ઘણા કાળથી દુઃખી થયો છે છતાં એનો સુખ ગુણ હાનિ પામ્યો નથી ઘણા કાળથી એણે ઊંધી શ્રદ્ધા કરી છે પાર વગરની એને વિચિત્ર ઊંધી શ્રદ્ધા કરી છે, ખોટી શ્રદ્ધા કરી છે, અંધશ્રદ્ધા કરી છે, છતાં એના શ્રદ્ધા ગુણમાં કોઈ તકલીફ નથી થઈ. એવો ને એવો શ્રદ્ધા ગુણ શુદ્ધ શ્રદ્ધાન પડે છે, ગુણ પડે છે. અવસ્થા જે છે એમાં જે ઊંધાય છે એ ઊંધાય અને સવળાય, ઊંધાય ને સવળાય એ બે પ્રકાર ઉત્પન્ન થાય છે. ક્યાંય ગયો નથી પણ ક્યાં ને ત્યાં જ છે. ચતુરાંગુલ હૈ બ્રગસે મિલે હૈ, જ્યાં દ્રષ્ટિ એના ઉપર પડે છે ત્યારે એને ખબર પડે છે કે આ છે. દ્રષ્ટિ શરીર ઉપર ને સંયોગ ઉપર ને રાગ ઉપર છે ત્યારે એને પોતે આત્મા રૂપે છે એવું હોવા છતાં પણ એને દ્રષ્ટિમાં આવતું નથી.
જય હો સનાતન દિગંબરાધિકારી મણો, જય હો.